તારીખ 7/11/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 214 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 173
પૂર્ણ શક્તિ છે, નિમિત્તપણાની પૂર્ણ શક્તિ છે. પણ તું તૈયાર ન થાય તો તું આત્મદર્શન પ્રગટ ન કરતો. પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે તો અનંત સંસાર ઊભો છે એમ કહે છે. જો પોતે તૈયાર ન થાય, પોતે આત્મદર્શન પ્રગટ ન કરે તો અનંત સંસાર ઊભો છે અથવા અનંત પરિભ્રમણ ઊભું છે. સદગુરુના ઉપદેશ રૂપ નિમિત્તમાં વિશેષતા શું છે? જે પૂર્ણ શક્તિ ભરી છે એમ કહ્યું, એમાં વિશેષતા શું છે? તો સ્વાનુભવ પૂર્ણ વચનો છે, એ વચનમાં અનુભવ રસ છે, અનુભવનો ઉપાય છે, અનુભવની વિધિ છે. બાહ્ય દ્રષ્ટિનો વિષય નહીં હોવાથી માત્ર અંતરંગ અનુભવ દ્રષ્ટિનો એ વિષય હોવાથી વિષયની ગંભીરતા ઘણી છે. અને અનાદિથી જગતને વિશે આ માર્ગ છે એ એક રહસ્યમય માર્ગ રહ્યો છે, ખુલ્લો નથી. એટલો બાહ્ય દ્રષ્ટિમાં એ સમજાતો નહીં હોવાને લીધે એનું ગુપ્તપણું રહ્યું છે. અને એ ગુપ્તપણું એનો ઉકેલ થવા અર્થે પોતાની તૈયારી થાય, પોતાની પાત્રતા થાય, એક જ કાર્ય બાકી રહે છે. રાગ થી પુણ્યને પહોંચે છે જીવ, અને તેથી તેને પુણ્ય યોગે આવા વચનો કહેનાર એવા સત્પુરુષોનો, સદગુરુનો સમાગમ થાય છે, એનો ઉપદેશ મળે છે. પણ એ પુણ્યનું ફળ છે, પુણ્યનો યોગ છે, અને એટલે સુધી જીવ પહોંચે છે. અનેક વાર પહોંચ્યો છે, અનેક વાર એના ફળમાં, એ પુણ્યરાગના ફળમાં એને સત્પુરુષનો સમાગમ થયો છે, સત્પુરુષનો તીર્થંકર સુધીનો સમાગમ પણ અનંત વાર થયો છે. ગુરુદેવ કહેતા કે સમવસરણમાં કલ્પવૃક્ષના ફૂલથી અને મણિરત્નોના દીવાથી ભગવાનની પૂજા અને આરતી કરી છે આજે, પણ ઉપદેશ ઝીલવાની જે પાત્રતા, એ પાત્રતા નહીં મળી હોવાને લીધે, નહીં પ્રાપ્ત થઈ હોવાને લીધે નિમિત્ત છે એ નિમિત્ત તરીકે સિદ્ધ થયું નથી, અથવા એનો લાભ જે મળવો જોઈએ નિમિત્ત તરીકે એનો મળ્યો નથી. પણ એ વિશિષ્ટતા છે કે સદગુરુના ઉપદેશમાં નિમિત્તત્વ છે, અથવા સ્વાનુભવી સત્પુરુષથી માંડી નિર્ગ્રંથ ગુરુ અને અરિયંત કેવળની વાણીમાં જ એ નિમિત્તત્વ છે, બીજે કાંઈ નિમિત્તત્વ નથી. એ જ વાત એ જ શબ્દથી, શબ્દે શબ્દ કોઈ કહે તો પણ એમાં નિમિત્તત્વ નથી. કેમ કે શ્રી ગુરુએ જે વાત કહી એ વાત એ જ પ્રમાણે કહે કોઈ, તો તેથી એમાં નિમિત્તત્વ આવે છે એમ નથી. બિલકુલ ડીટો ટુ ડીટો, કાનો માત્ર કાંઈ ફેર ન હોય, માત્રાનો ફેર ન હોય તો પણ અજ્ઞાનીની વાણીમાં, બિન અનુભવીની વાણીમાં એ નિમિત્તત્વ નથી. કોઈ જીવને ત્યાંથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ બદલીને ઉત્પન્ન થાય અને એનું કલ્યાણ થાય અને આત્મહિત થાય એવું બનતું નથી. અને સદગુરુના ઉપદેશમાં નિમિત્તત્વ છે તો કેટલું છે કે અધૂરું નથી પણ પૂરેપૂરું નિમિત્તત્વ છે. જેવું સર્વજ્ઞ કેવળીના વાણીમાં પૂરું નિમિત્તપણું છે, એવું જ સદગુરુની વાણીમાં પણ પૂરેપૂરું નિમિત્તપણું છે. એ પુણ્યની જરૂર પડે પણ એવા પુણ્ય અનંત વાર મળ્યા, એવા પુણ્ય તો અનંત વાર મળ્યા. તો પુણ્યથી જો કાર્ય થઈ જતું હોય તો થઈ જવું જોઈતું હતું, ક્યારનોય થઈ જવું જોઈતું હતું, અનંતકાળ પહેલા થઈ જવું જોઈતું હતું. પણ હજી કાંઈ ખૂટે છે, એ ખૂટતું તત્વ આવવું જોઈએ અને એ છે પોતાની પાત્રતા. નિમિત્ત એટલે શું? નિમિત્ત તો ખરું ને, એમાં શું આવે છે, અભિપ્રાય શું આવે છે કે પહેલાં હું એવું પુણ્ય કરું બરાબર, પછી હું બીજું કાંઈક કરું. પણ પોતે પાત્રતાની તૈયારી કરે તો એ પુણ્ય તો સહેજે સહેજે ખડની જેમ, અનાજની બાજુમાં ખડ થાય એમ ખડની જેમ ઉગી નીકળે છે. પુણ્ય મેળવવું એ કોઈ મોટી વાત નથી, એ કોઈ મોટી વાત નથી, એ વાત સામાન્ય છે. પણ પહેલાં પુણ્ય જોઈએ ને એવું પુણ્ય મેળવવું જોઈએ, એવું પુણ્ય મળે તો સારું. તો અનાદિથી જીવ રાગમાં અટકો છે, એ પાછો રાગમાં ને રાગમાં, રાગથી વિખૂટો પડીને, રાગથી ભિન્ન પડીને, વિમુખ થઈને ખરેખર, અથવા રાગનો વિરોધી થઈને, વિમુખ થઈને એટલે વિરોધી, રાગનો વિરોધી થઈને સ્વભાવને અનુસરવાનો માર્ગ છે. એ માર્ગે ચડવાને બદલે પુણ્યનો રાગ જોઈએ, આવો તો આવું પુણ્ય તો જોઈએ ઓછામાં ઓછું, એમ કરીને જે રાગને વળગેલો છે એ જ રાગનો રસ વધુ કેળવે તો રાગથી વિમુખ ક્યારે થાય, રાગથી ભિન્ન ક્યારે થાય, આ એક તકલીફ ઊભી થાય છે. પુણ્યનો યોગ હોય છે એ જાણવાનો વિષય છે, એ આદરવાનો વિષય નથી. હોય છે એ જાણવાનો વિષય છે, આદરવાનો વિષય
નથી.
પોતે પોતાને પ્રયોજનની પ્રાપ્તિમાં બેદરકાર છે, અથવા તો વાસ્તવિકપણે પ્રયોજન જે રીતે સમજણનારની ભૂમિકામાં સમજાવવું જોઈએ એ સમજણની ભૂમિકામાં એને વાસ્તવિકપણે સમજાયું નથી. નહીતર તો જ્યાં પ્રયોજન લાગે છે ત્યાં તો એ બરાબર કામ કરે છે. સાંસારિક કાર્યોમાં જ્યાં જ્યાં એને પ્રયોજન લાગે છે ત્યાં તો એ બહુ કુશળતાથી પ્રવીણતાથી બરાબર કામ કરે છે, પૂરી શક્તિ લગાવીને કામ કરે છે. પછી કેટલું સફળ થાય બીજી વાત છે, પણ કામ તો આ પ્રકારે જ કરે છે. એટલા જ પ્રકારે જો એ આ બાજુ આવે, જે આ બાજુ આવે ત્યારે પ્રકારેથી ઉત્કૃષ્ટ એટલા માટે થાય છે કે જગતના કાર્યોનો જે લાભ છે, ફળ છે, એના કરતાં આ કાર્યનો લાભ અને ફળ બહુ મોટું છે. અને જીવનો સ્વભાવ એવો છે કે જેટલો લાભ મોટો એટલો એનો રસ, રુચિ અને પ્રયત્ન પણ વિશેષ વધુ પ્રમાણમાં, એ સ્વાભાવિકપણે છે. એમ કરતો જીવને કોઈ રોકી શકે નહીં, કે ન તો એના પરિણામ પોતાથી રોકવા ધારે તો રોકી શકાય. એટલે સમજણની ભૂમિકામાં આ સ્વાધ્યાયનો વ્યવહાર છે. સાચી સમજણ એમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે, સોગંદીના પત્રમાં આવે છે. તેથી જ ગુરુદેવ સમજણ ઉપર વજન આપે છે, કેમ કે સાચી સમજણમાં ભવિષ્યનો પુરુષાર્થ ગર્ભિત છે. ખરી વાત સાચી સમજણની છે, કલ્પના ન થાય અને વાસ્તવિક સમજણ થાય એટલો જો સમજણના કાર્યની અંદર યોગ્ય પ્રયત્ન હોય તો આગળનું કામ સુગમ સરળ છે અને સહેલું છે. નહીંતર અનંત ઉપાયે પણ, કરોડ ઉપાયે પણ કાંઈ થાય એવું નથી. ગમે તે કરી કરીને તૂટી જાય તો કાંઈ થાય એવું નથી. પુણ્યની રુચિ એ જળની રુચિ છે, સંયોગની રુચિ છે, અને આત્મા અસંગ તત્વ છે, એનાથી એ વિરુદ્ધ પરિણામ. સંયોગની રુચિ એ આત્મા જે અસંગ તત્વ છે એનાથી વિરુદ્ધની રુચિ. સ્પષ્ટ તો એ કહેવું છે કે જેમ તીર્થંકર દેવની જ્ઞાનેન્દ્ર પરમાત્માની દિવ્ય ધ્વનિનો ઉપદેશ તને મળે અને સદગુરુનો ઉપદેશ તને મળે, તો એ બંને ઉપદેશમાં પૂર્ણ શક્તિ રહેલી છે, તારે સાચી સમજણ કરવી હોય તો. એવું નથી કે અત્યારે હવે જ્ઞાનેન્દ્રનો યોગ થઈ ગયો તો હવે શું કરશું, એ પ્રશ્ન રહેતો નથી. એટલે તો ગુરુદેવની ઉપસ્થિતિમાં ગુરુદેવનો મહિમા કરતા એમ કહેવાતું કે જિનેન્દ્રના વિરહ ગુરુદેવ ભણાવે. કેમ કે જે જિનેન્દ્ર જે તત્વ આપે છે એ તત્વ સ્વાનુભવથી, સ્વાનુભવપૂર્ણ વચનોમાં ગુરુદેવ સેથી પ્રવાહિત થયું. બારમાં તક મળે છે પોતાના પ્રયોજનની, જીવ એકદમ તૈયારી કરવા લાગે છે કે નથી કરતો. તો અહીંયા પણ જો તને તક મળી છે તો તું તૈયારી કર, એમ કહેવું છે. સીધી સીધી વાત, તું તૈયાર ન થાય તો એમ કહેવા માંગે કે તું ઝપટથી તૈયારી કર. અને તૈયારી કરવામાં બીજા કોઈ સાધનોની જરૂર નથી, તૈયારી કરવામાં બીજા કોઈ સંયોગોની જરૂર નથી, ફક્ત તારા પરિણામ તૈયાર થાય અને તે પણ મારે મારું આત્મહિત કરવું છે એ સંબંધીનો તીવ્ર રસ, તીવ્ર લગ્ની અને તીવ્ર ભાવનાનું ઉત્પન્ન થવું, એટલી જ વાત છે. મારે એક મારો આત્મા જોઈએ ને બીજું કાંઈ ન જોઈએ, આજે એક ખીલી ખોડીને વાત કરી છે, બહુ જબરજસ્ત વાત કરી છે. ખાસ પ્રકારની પાત્રતા, એને ખાસ પ્રકારની પાત્રતા લીધી છે. આ પાત્રતા ન હોય તો તત્વો મળે તો પણ પામતો નથી, અને આ પાત્રતા હોય તો પામી જતા વાર લાગતી નથી. અને તત્વો મળી જાય છે સત્પુરુષે મળી જાય છે, બધું એને મળી જાય છે, એ પછી એની ભાવના નથી ખુલતી એવું જગતને વિશે કદી બનતો
નથી.
બસ પાયામાં મોટામાં મોટી ખામી હોય તો આ છે જીવની, કે પોતાની ભાવના જે અંદરથી અંતરમાંથી ઉગી થઈ નથી. સંસારની ભાવના ગઈ નથી અને આત્મહિતની ભાવના થઈ નથી. ભાવના નથી થઈ તો શું, કંઈક રહ્યું છે અંદર, કે જે ગઢ ઓળંગવાનો છે એ સંસારની ભાવના તોડવાનો છે, એ ગઢ તોડવાનો છે. પછી પુણ્યની રૂચિ છે તો એ સંસારની ભાવના છે, અને આ સિવાય નથી તો કાંઈક ને કાંઈક એને સંસારની જ ભાવના છે. સિદ્ધ સિદ્ધિ વાત છે, એમાં કોઈ કહે કે એમ નથી પણ તોય થતું નથી એ વાત ખોટી છે. અમને તો સંસારની ભાવના નથી, અમારે તો પામવાની જ ભાવના છે, છતાં પમાતું નથી, વાત ખોટી છે. કોઈ પોલ ચાલે એવો વિષય નથી. જો પોતે પોતાનું નિરીક્ષણ કરે, અવલોકન કરે, તો એને સમજાય એવું છે કે મારો ભાવ ક્યાં જાય છે, મારી ભાવના કઈ રીતે ચાલે છે, એને સમજાય. પુણ્યનો ઉદય છે, પુણ્યનો ઉદય છે, પૂર્વે એવા કોઈ ભાવ કર્યા છે એનો ઉદય આવ્યો છે, પણ એ પુણ્યને બાળી નાખે તો, જો એ પુણ્યના ઉદયમાં સત્કાર્ય કરી લઈએ તો ધન્ય છે, અને ન કરે તો એને પુણ્યને બાળ્યા. શું કર્યું એને? પુણ્યને બાળ્યા. નોટું તો બંડલના બંડલ આપી, પણ પોતે દિવાળી ચાપી એનું હું એના જેવું થાય. એને વિવેક નથી રહ્યો, પણ એ અવિવેક છે. જે પુણ્યનો યોગ મળ્યો એમાં એને આત્મહિત વાલું કરવું જોઈએ, સંસાર અને ભવદુઃખ વાલું કરવું જોઈએ નહીં. મૂળ માર્ગમાં તો કેટલી વાત નહીં, નોય વાલું અંતર ભવ દુઃખ, નોય પૂજાદીની કામના કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ માર્ગ સાંભળ. પુણ્યનું મહત્વ સ્વપ્નમાં પણ આંકવું નહીં, જાગતા તો આંકવું નહીં, પણ સ્વપ્નમાં પણ આંકવું નહીં. જો આત્મહિત કરવું હોય તો પુણ્યનું મહત્વ ભૂલી જવા જોઈએ. ખરેખર એ જ સંસાર છે, એ જ જીવ પાપ શું કરવા કરે છે જગતમાં? જીવો પુણ્યનું ફળ મેળવવા માટે. ખરેખર પાપથી કાંઈ અનુકૂળતાઓ મળતી નથી. ધંધો, વેપાર, કારખાના, જેના નિમિત્તે આર્થિક લાભ થાય છે એ તો પુણ્યના ફળમાં થાય છે. પુણ્યના ફળમાં સંયોગ તો પુણ્યના ફળમાં આવે છે, પાપના ફળમાં ન મળે કાંઈ. પણ પ્રયત્ન એ વખતે પાપ કરીને પુણ્યનો ફળ મેળવવાનો છે. પાપાનું બંધી પુણ્ય છે ને, પાપનો અનુબંધ કરવાવાળું પુણ્ય છે, એટલે પાપાનું બંધી પુણ્યમાં પાપ કરે છે ને પુણ્યનું ફળ એ વખતે આવે છે. એને એવો ભ્રમ થાય છે, જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે, કે જો પાપ કર્યું એટલે લાભ થયો, ધંધો કર્યો, દુકાન માંડી, કારખાનું કર્યું એટલે હવે બરાબર આપણને પૈસા આવ્યા આવે છે. વાત ખોટી છે. એવી કોઈ ગોઠવણ છે જગતની અંદર પાપાનું મંદિર પુણ્ય? કે બહુભાગ એમ જોવામાં આવે છે, લગભગ કોકને જેવું હોય છે પુણ્યાનું બધું પૂર્ણ હોય છે, બાકી આમ જ જોવામાં આવે છે. એ લોકોને ઠસી જાય છે, સંયોગ દ્રષ્ટિએ તો સંયોગ દેખાય છે, આમ આમ કરતા કરતા જ લાભ થાય. એથી પાપ કરીને પણ પુણ્યનું ફળ મેળવવા માંગે છે. એનો અર્થ એ છે કે એને મહત્વ હજી પુણ્ય ને પુણ્યના ફળ નથી. પુણ્ય કરીને પુણ્યનું ફળ મેળવવું અને પાપ કરીને પુણ્યનું ફળ મેળવવું, એમાં પુણ્યનું ફળ મેળવવું એ સામાન્ય છે. એટલે કે સંસાર ફળવો, એના પરિણામ સ્વરૂપે સંસાર ફળવો એ સામાન્ય છે. એટલે એને સંસાર વાલો છે, સંસાર એને જોઈએ છે, એને આત્માનું કલ્યાણ કરવું, ચાહે પાપ કરીને કે ચાહે પુણ્ય કરીને. શક્તિ ક્યાં વાપરવી આ વિવેક કરવાની. જેટલી શક્તિ સૂક્ષ્મ જ્ઞાનની સમજણની છે અને જેટલી શક્તિ સંઘની પંચેન્દ્રિય જીવના પુરુષાર્થની છે, વિરિગુણનો સૂક્ષ્મ છે, અજ્ઞાન ગુણનો સૂક્ષ્મ છે, એનો ઉપયોગ ક્યાં કરવો કે યથાર્થ સ્થાનમાં યથાર્થ રીતે એનો ઉપયોગ થાય તો આત્મકલ્યાણ થાય, અને એમ ન થાય તો એનો સંસાર બધે બીજું કાંઈ થાય નહીં. બે માંથી એક રસ્તો છે, ત્રીજો રસ્તો નથી. જોઈ તો કહે છે અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા સદગુરુના ઉપદેશરૂપ, ગ્રંથ ગુરુના ઉપદેશરૂપ, તીર્થંકર દેવના ઉપદેશરૂપ, અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા, પણ તે અંતરમાં ડૂબકી મારી નહીં. તે અંતરમાં ડૂબકી મારી નહીં, અંતરમુખ થયો નહીં, રાગથી ને રાગના વિષયોથી તું છૂટો પડ્યો નહીં, એટલે તારું કાર્ય થયું નહીં. બહિર્દૃષ્ટિથી બાહ્ય પદાર્થો, બાહ્ય સંયોગો, બાહ્ય પ્રસંગો એની મહત્તિથી મહત્તા રહેવા રહેવાથી પરિણામ બહાર ને બહાર જ રહ્યા, બહિર્મુખ જ રહ્યા. પરિણામ બહિર્મુખપણું છોડીને દિશા બદલ્યા વગર કોઈ રીતે પ્રવેરતા નહીં, અને તેથી જે પણ કર્યું એ બધું સંસાર અર્થે થયું, મોક્ષાર્થે કાંઈ થયું નહીં. અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા, તક મળી છે તને, તક નથી મળી એવું નથી. ઘણા એક બાનું કાઢે છે કે શું કરીએ, અમને અત્યાર સુધી તો જ્ઞાની મળ્યા નહોતા. તને નહોતા મળ્યા એ ક્યાં તને ખબર છે, અનંત વાર મળ્યા ને અત્યારે પણ શું જાગે તો જ્ઞાની મળે એમ છે, અને નહીતર મળ્યા એ ન મળ્યા બરાબર. વિષય વિકાર સહિત જે રહ્યા મતીના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. યોગ તો થાય છે જ્ઞાનીનો, પણ એ અયોગ બરાબર થાય છે. એમનો ઉપદેશ સાંભળીને એ ઉપદેશને અનુસરવા માટે જીવે પ્રયત્ન શરૂ ન કર્યો. પ્રયત્ન શરૂ તો તું કર એમ કહે છે, સફળ તો ત્યારે થઈશ કે પ્રયત્ન શરૂ થશે તો, પણ પ્રયત્ન જ શરૂ ન કર તો એ વાત સ્પષ્ટ છે કે પરિણામની વિષમતા રહી છે, અને એ વિષમ પરિણામને રહીને તારો મતિ છે એ જુદી રીતે ચાલે છે, અને યોગ અયોગ થઈ જશે. યોગ અને અયોગ બે વચ્ચે કાંઈ ફેર રહેતો નથી, યોગ વિયોગ બરાબર જ છે. અયોગ કહો કે વિયોગ કહો, પણ તે અંતરમાં ડૂબકી મારી નહીં. હવે એના અનુસંધાન માટે છે કે તું એકલો છો, આ બાહ્ય દ્રષ્ટિ છે એમાં તું બધાને સાથે લેવા માંગે છો, આ મારા સંયોગો, આ મારા સંયોગો, આ મારા સંયોગો. એ જે જડ ચેતન, સચેતન, અચેતન અને સચેતન અચેતન મિશ્ર ત્રણેય પ્રકારના જે સંયોગો છે, એ સંયોગોની મુખ્યતા અને ઉપાધિ લઈને આ બધું છે, આ બધું છે, આ બધું છે, આ બધું છે, એવા જે પરિણામ છે એની સામે તદ્દન વિરુદ્ધ વાત છે, પરિસ્થિતિ આખી જુદી છે. એ બધાની વચમાં પણ તું એકલો જ છો એમ કે છે. તને એમ લાગે છે કે આ બધા સાથે હું છું, આ બધા વાળો હું છું, પણ તું એકલો છો. શરીર વાળો નથી, રાગ વાળો નથી, કુટુંબ વાળો નથી, સમાજ વાળો નથી, કોઈ વાળો નથી, એકલો છો, તદ્દન એકલો છો. ભાવાત્મક ભાવનો પિંડ છું, ભાવ થયા કરે છે. જરાક ધ્યાન ધ્યાન કરીને જો, બીજું કાંઈ છે નહીં, એકલો જ છો. તું એકલો જ છો. સુખ દુઃખ ભોગવનાર, ભોગવનાર કે સ્વર્ગ કે નરકમાં આગમન કરનાર, કેવળ તું એકલો છો. સુખ દુઃખ જે કાંઈ છે એ ભોગવવામાં એકલો છો. પણ આ અસાતા ઉત્પન્ન થઈ, કોણ ભોગવશે? એકલો જ ભોગવશે. કોઈ ભલે બીજા એમ લાગશે કે ભાઈ મારે તો કુટુંબમાં મદદ ઘણી છે, આખું કુટુંબ મને અનુકૂળ છે, તો એ કઈ દુઃખમાં ભાગ પડાવી જાય કે ન પડાવી જાય?
જરાય પડાવે.
કોઈ દુઃખમાં ભાગ પડાવતો, વેદના કોઈ લઈ શકે કોઈ નહી. બધા અનુકૂળ હોય તો થોડુંક ઠીક રહે, મનમાં ઠીક રહે. ચાલો ભલે વેદના છે પણ બધા અનુકૂળ તો છે. બધા અનુકૂળ છે એમાં વેદના કેટલી ઓછી થઈ તારી લાઈ, એમાંથી વેદનાનો એક અંશ પણ ઘટતો નથી. એકલો જ ભોગવે છે કોઈ એની અંદર કાંઈ પણ. પણ અનુકૂળતાના લક્ષ્ય એ ભૂલો પડી જાય છે. પ્રતિકૂળતા હોય તો એને થોડોક વિચાર કરવાની જગ્યા થાય કે અરે રે, આ જગતમાં મારું કોઈ નથી. તો એવું જ આ જગત છે કે બીજું કાંઈ છે? તો કે હા એવું છે. તારું એકત્વ વિચારવાની સ્પષ્ટ પરિસ્થિતિ એ છે કે તારું કોઈ ન હોય તે. ઠીક છે,
બરોબર.
ઊંડે ઊંડે જીવને એમ રહે છે કે મારી પડખે બધા હોય તો સારું, મારું કુટુંબ મારી પડખે હોય, છેવટે મારા જે અંગત નજીક છે એ બધા મારી પડખે રહે. અત્યારે નહીં તો ભવિષ્યની અંદર જ્યારે મારી પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ બરાબર ન હોય, વૃદ્ધાવસ્થા હોય, ત્યારે પણ મને કાંઈક અનુકૂળતા રહી જાય તો સારું. એનો અર્થ શું છે કે થોડી પણ લાચારી એને ગમતી નથી. અને પરિપૂર્ણ સ્વતંત્રતાનો રસ્તો પકડવો નથી. આ એક વિચિત્ર પરિસ્થિતિ છે જીવના પરિણામની, કે થોડીક લાચારી ન થાય એના માટે ગમે તે કરવા તૈયાર છે, અનુકૂળતાઓ રાખવા માટે. અને પૂર્ણ સ્વતંત્રતાનો ઉપાય બતાવે છે શ્રી ગુરુ, તો એના ઉપર ધ્યાન દેતો નથી. આ પરિસ્થિતિ તું એકલો જ છો. સુખ દુઃખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર, સ્વર્ગમાં જઈશ તો એકલો, પાપ કરીને નરકમાં જઈશ તો પણ
એકલો,
કેવળ તું એકલો છો. આ સિવાય પરિસ્થિતિ બીજી નથી. માને સંયોગ વાળો તેથી કાંઈ સંયોગ શાશ્વત રહી જાય છે એમ બનતું નથી. પણ સંયોગનો એને વિશ્વાસ છે, એ સંયોગના વિશ્વાસને લઈને અસંગ તત્વનો વિશ્વાસ અને પ્રતીતિ ઉત્પન્ન કરી શકવાની શક્તિ એને રહેતી નથી, ખોઈ બેસે છે. અને એ વિશ્વાસ એને ધોખો દગો દે છે. જ્યારે સંયોગથી છૂટા પડવાનો કાળ આવે છે ત્યારે એને એનો આઘાત આવે છે. પરિણામ બહુ થોડા સમયમાં ઘણા માઠા પરિણામ થાય છે. સમય થોડો રહ્યો હોય તો એને એમ નથી કે થોડા સમયમાં ખરાબ પરિણામ થોડા થાય એવું નથી. બહુ થોડા સમયમાં, અલ્પ સમયમાં ઘણા સારા પરિણામ પણ થઈ શકે છે, અને અલ્પ સમયમાં ઘણા માઠા પરિણામ પણ થઈ શકે છે. એવી જરૂર નથી કે ઉગ્ર પરિણામ થવા માટે લાંબો સમય જોઈએ, ઘણો સમય જોઈએ એવી કોઈ જરૂરિયાત નથી. મૃત્યુના કાળમાં ખ્યાલ આવે, બેસુદ્ધ થઈ જાય છે એનો અર્થ, જે જીવો બેસુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે. કહેવાની જરૂર નથી કે ઘણા માઠા પરિણામ છે, એ સ્થિતિ ઊભી થઈ છે. અત્યંત પરિણામ ખરાબ થાય, એકદમ બગડે બગડે બગડે, એટલા બધા તીવ્ર બગડે કે શુદ્ધ સ્થાન ગુમાવી બેસે. અરે અરે, આ બધું મૂકવાનું, બધું મૂકવાનું ખરાબ, બસ અહીંથી જવાનું, શું થશે મારું, કેમ થશે, એક મૃત્યુનો ભય, હું મારો નાશ થશે એમ એની અંદરમાં કલ્પના થાય છે. શાશ્વત તત્વનો નાશ થતો નથી, પણ મારો નાશ થશે એના ભયમાં એટલા પરિણામ બગડે છે. બહુ ભાગ પ્રાણીઓ બેશુદ્ધ અવસ્થામાં દેહ ત્યાગ કરે છે, અને પ્રાય તિર્યંજ ગતિને અને અધોગતિને પ્રાપ્ત કરે છે. પછી તો મારું સ્વરૂપ કેવું બતાવ્યું છે, મારું અસંગ તત્વ, અવિકારી તત્વ, પરમ ચૈતન્ય રસનું ધામ છે. ચૈતન્ય રસને રગડવો દુઃખના ભાવને રગડે છે, એના બદલે ચૈતન્ય રસને રગડવો તો એને મૃત્યુ નથી પણ એક મહોત્સવ છે, પોતાના કલ્યાણનો મહોત્સવ છે, કલ્યાણક છે એનો. કલ્યાણ કરનારો પ્રસંગ એને કલ્યાણક કહેવામાં આવે છે. ક એટલે કરનારો, મૃત્યુ જેવું છે શું જગતમાં, મૃત્યુ જેવું જગતમાં કાંઈ છે. હું શાશ્વત છું, મારી અહિયાથી કોઈ મિટાવી શકતું નથી, અમિટ તત્વ છું. પછી દેહ ત્યાગ તો એ કપડાં બદલવા જેવો વિષય છે, જીર્ણો કપડું થાય, જે જે ફાટેલું કપડું તો કે ભાઈ શોભાયુક્ત નથી લાગતું, ફાટેલું જરા હારું દેખાતું નથી, હવે નવું પહેરી લ્યો તો એમાં કાંઈ એને હરકશોક થતો નથી, તો સ્વાભાવિક વાત છે. કપડું જીર્ણ થાય, બદલીને બીજું એની જગ્યાએ આવે, એ તો બહુ સ્વાભાવિક ફેરફાર છે, એ કાંઈ એવો ફેરફાર નથી અસ્વાભાવિક. તો દેહ જીર્ણ થાય છે, અને જીર્ણ થાય કે ન થાય એનું બદલવાનો સમય બદલાય તો એ કુદરતી વ્યવસ્થા છે, જીવના આધીન કોઈ વ્યવસ્થા નથી. આના ઉપર એક શાસ્ત્રની ગાથા છે, નિયમ શાસ્ત્ર, જીવ એક લોજ મરે સ્વયં જીવ એક લોજ જન્મે, અરે એકત્વ ભાવના,
એકત્વ ભાવના,
જીવ એક નું નિભજે મરણ જીવ એકલો સિદ્ધિ લહે. બધે એકલો છે, સંસારમાં એકલો છે અને મોક્ષમાં પણ એકલો છે. હું બીજાથી જુદો એકલો છું એ ભૂલી ગયો છે, એને એમ છે કે ના ના આ બધું છે, આ બધું છે, મારે આ બધું છે, એમાં પોતાનું એકત્વ ભૂલ્યો છે, એક પણ ભૂલ્યો છે. જીવ એકલો જ મરે છે, ભાવ મરે, ભાવ મરણ પણ જીવ એકલો કરે છે, અથવા દ્રવ્યમરણ પણ જીવ એકલો જ કરે છે. કોઈ અનુકૂળ સંયોગો એને એ પ્રસંગમાંથી બચાવી શકતા નથી. પોતાની ઈચ્છા કે બીજા ઘણાઓની ઈચ્છા એમાં કામ આવતી નથી. દેશનું કલ્યાણ કરનારો આખો દેશ એમ ઈચ્છે કે આ ન મરે તો સારું, એને તો એના જીવનમાં પોતાનો કાંઈ સ્વાર્થ નથી, ને આખા દેશનું કલ્યાણ કરવા માટે એણે પોતાનું જીવન વ્યતીત કરવાનું કર્યું છે, અને હજી એક જ એનો અભિપ્રાય અને કાર્યો રહ્યા છે, માટે રહી જાય તો સારું, એમ બની શકતો નથી. ગાંધીજી આઝાદી અપાવી ને એમ કહેવાય છે. પણ જે સંજોગોમાં જે બનવાનું હતું બન્યું, એ નિમિત્ત તો થયા, એમાં કાંઈ પ્રશ્ન નથી. એને એને ગોળીએ દીધા. ઠીક, કેમ કે જેને ગોળીએ દીધા એને એમ થયું મારા અભિપ્રાય પ્રમાણે આ ચાલતા નથી. શું એને વાત તો ટૂંકા માં ટૂંકી આટલી હોય છે. મારા અભિપ્રાય પ્રમાણે ચાલતા તો એને જેટલું કર્યું એ બધું એને ગૌણ થઈ ગયો. અત્યારે મારા અભિપ્રાય પ્રમાણે ચાલે, ભલે એને આઝાદી અપાવી કે ન અપાવી એની અરે કાંઈ ખબર નથી. અત્યારે મારા અભિપ્રાય પ્રમાણે ચાલે, પતી ગયો, આમનું આયુષ પૂરું થવાનો યોગ, એના પરિણામનો યોગ બધો મેળ ખાઈ ગયો. બાકી કોઈ કોઈ મારા પોતાની ઈચ્છાથી કોઈનો આયુષ પૂરું કરી શકે છે? પરિણામ ચોક્કસ કર્યા. આયુષ હોત તો એને એ જ બંધ થયો હોત. આયુષ હોત અને જીવી ગયા હોત, અથવા ગોળી ન જ વાગી હોત અને એને પકડી લીધો હતો, એને તો અપરાધ થઈ ચુક્યો. એ થઈ ચુક્યો, મર્યા માટે અપરાધ થયો એમ નથી, ભાવ કર્યા માટે અપરાધ થઈ ગયો છે એમ. એ જીવ એકલો કરે છે, બધાને એવા જ પ્રકારનું બંધ પડે. ઠીક કર્યું, સારું કર્યું, ત્યાં એમ જ કરવાની જરૂર હતી, એમ ન કર્યું હોત તો આમ થઈ જાત. આ બધા અનર્થ દંડ ના પરિણામ છે. શેના પરિણામ છે? અનર્થ દંડ. એને કાંઈ પ્રયોજન નથી, પણ અમથો અમથો પરિણામ કર્યા કરે. એમ જ કર્યું, બરાબર કર્યું છે, નહીં તો મુસલમાનનું આમ થઈ જાત, નીકળું આમ થઈ જાત. ભાઈ કાળ હીણો છે ને બધું, એ હીણું જ થતું. હવે એક દી હારો આવે એ જોવાનો પ્રશ્ન રહેતો નથી. દિવસે દિવસે ઉતરતું કામ તું તારું હિત કરી લે, બધાની વચમાંથી તું તારું હિત કરી લે તો તું ડાયો, તો તું વિવેકી. નહીતર તો સંસાર આમ નામ ચાલે છે ને એમને એમ ચાલવાનો છે. તારા પરિણામથી સુધરી જાય, ફેરફાર થઈ જાય, એ વાતમાં કાંઈ માલ નથી. નિંદા કરી અને ગાંધીજી ને દયા, પણ એ તો ઠીક છે. એમાં કઈ આપણને કઈ બીજો લાભ થાય એવું છે? આત્માને લાભ છે એવું તો નથી. એટલે તો મૂળ ઉપદેશમાં તો પરલક્ષ નો નિષેધ કરાવ્યો છે. પરલક્ષ સંયોગનું લક્ષ, એમાં આત્માનું ક્યાંય ભલું થાય એવી જગ્યા નથી. એટલે તેનું અંતરમાં ડૂબકી મારી નહીં. શું કર્યું નહીં? અંતરમાં ડૂબકી મારી કાં તો ગોડસેની નિંદા કરી, કાં ગોડસેને હારો ગણ્યો, બેમાંથી એક કઈ વાત હારી નથી. કાં તો ગાંધીજીની નિંદા કરીને, કાં તો ગાંધીજીને સારા ગણ્યા, પણ એમાંથી એક કઈ વાત સારી નથી. એમ આત્માને શું કહ્યું? બે માંથી એક વાતમાં આત્માને શું લાભ થાય? કોઈ લાભનો પ્રશ્ન રહેતો નથી. એક મમત્વ કર્યું, આ મારો દેશ, આ મારા દેશના લાભમાં આણે આમ કર્યું, આમ જ આથી વધારે કાંઈ છે? પણ દેશ તારો છે નહીં, દેહ તારો છે નહીં, દેશ તારો ક્યાંથી લાવ્યો હતો? આ દેહ છે એનો ત્યાગ થાય છે, રાખ્યો રહેતો અલૌક દેશ પોતાનો, સ્વપ્રદેશ છે પોતાનો, દેશ છે અસંખ્ય પ્રદેશી, સ્વક્ષેત્ર ચૈતન્ય ક્ષેત્ર, જેના એક એક પ્રદેશમાં અનંત ગુણના નિધાન ભરેલા છે. મહા અલૌકિક પરમેશ્વર પદ છે, એનું વિસ્મૃતિ કરવી, એને ગૌણ કરવું, અને બીજી નાની નાની મોટી વાતને મુખ્ય કરવી, મહા અવિવેક છે. એમ કેમ ગમે તે યોગ્યતા અનુસાર પરિણામ થાય, પણ પ્રકાર તો એક જ છે કે હું ઈચ્છું એમ થવું જોઈએ. તો પોતાની ઈચ્છા પ્રમાણે બીજા પરમાણુઓ કે બીજા જીવો પરિણમે એ તો વસ્તુ વ્યવસ્થા તો જગતમાં છે નહીં. ચક્રવર્તી માટે નથી, ઉત્કૃષ્ટ પુણ્યધારી માટે નથી, તીર્થંકરો માટે નથી, ઇન્દ્રો માટે નથી, કોઈના માટે નથી. જગતના બધા પરમાણુ કે બધા જીવો એની એના વિકલ્પ કે એના ભાવ અનુસાર પરિણમે એ વસ્તુની સ્થિતિ જ નથી. અશક્ય છે, અસંભવિત છે. એટલું વસ્તુ સ્વરૂપ જાણીને એ બાજુનું લક્ષ્ય છોડીને ઉડાવીને અંતરમાં ડૂબકી મારે એ સિદ્ધિ વાત છે. અને લક્ષ ઉડાવવા માટે આ વાત છે કે એકલો જ છું તું. એકલો કહેવાનું બતાવવાનું, કહેવાનું એટલે બતાવવાનું આ કારણ છે. ખરેખર એકલો જ છે. એકલો મરે છે, એકલો જન્મે છે, દેહ ત્યાગેનો એકલાનો થાય છે અને મોક્ષમાં જાય તો પણ એકલો જ છે. કોઈ બધા હારે આવશે એવું બનવાનું નથી. તીર્થંકર ઘણાને લઈને મોક્ષમાં જાય છે એમ કહે છે, પણ એ કઈ હારે આવવાનો પ્રશ્ન એમના કાળમાં એમના નિમિત્તથી ઘણા જાય છે એટલી વાત છે. એમ બીજી રીતે સાથે જવાનો પ્રશ્ન હતો. તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મદર્શનને પ્રગટ કર. એકલો જ મોક્ષે જનારો છો, એટલે હાથે જ તારે તારું કામ કરવાનું છે, તારું કાર્ય તારે જ કરવાનું છે. સંયોગોની અનુકૂળતા કામ કરી દેશે એ વાત રહેતી નથી. અથવા શ્રી ગુરુ છે તો શ્રી ગુરુ તો માર્ગ બતાવે છે, માર્ગના દેખાડનારા છે, ચાલનાર ચાલનું પોતાના પુરુષાર્થી છે એમ પાત્ર જીવ બરાબર સમજે છે. માટે આત્મદર્શન પ્રગટ કરવાની અહીંયા પ્રેરણા છે. પહેલાં પણ એ શબ્દવાય પ્રશ્ન આત્મદર્શન પ્રગટ કરવું. આત્મદર્શન પ્રગટ ન કરતો એમ લીધું છે. આત્મદર્શન કહો, સમ્યક દર્શન કહો, બધું એક જ છે, એક જ વાત છે. માટે તું આત્મદર્શન પ્રગટ કર, એ અહીંયાથી શરૂઆત છે. આત્મદર્શનથી મોક્ષ માર્ગની શરૂઆત છે. સંક્ષેપ બંધ માર્ગનો અને મોક્ષ માર્ગનો એટલો જ છે કે જીવ ઉદયપુર બાજુ ઢળે છે પરિણામમાં તો બંધ માર્ગે જાય છે, અને ઉદયની સાથે જેને કાંઈ સંબંધ નથી, નિમિત્ત નિમિત્તે પણ સંબંધ નથી, એવો જે ત્રિકાળી સ્વભાવ એ બાજુ ઢળે છે તો મોક્ષ માર્ગે જાય છે. બંધ માર્ગની અને મોક્ષ માર્ગની સંક્ષેપમાં આ વ્યવસ્થા છે. જેટલો ઉદય તરફ ઢળે છે પછી ઉદયની અંદર રાગનો ઉદય, અંદરમાં જુઓ તો કર્મનો ઉદય, બહારમાં જુઓ તો સંયોગો નો કર્મનો ઉદય, એ બાજુ ઢળે છે. જેટલા અંશે એ બાજુ ઢળે એટલો બંધ માર્ગ, અને સ્વભાવને ઓળખીને સ્વભાવ બાજુ નમે, સ્વભાવની મુખ્યતા કરીને સ્વભાવમાં એકાગ્ર થાય, સ્વભાવનો રસ ઉત્પન્ન કરે, સ્વભાવમાં એકત્વ કરે તો મોક્ષ માર્ગ. ટૂંકામાં ટૂંકો સંક્ષેપ બંધ માર્ગને મોક્ષ માર્ગને આ અનાદિ અનંત નિયત વ્યવસ્થા છે. અનાદિ અનંત નિયત, આમાં કાંઈ ફેર પડે એવું નથી. કોઈ પણ જીવ માટે આમાં બીજી વાત નથી કે આ જીવ માટે આમ, બીજા જીવ માટે બીજું, એ પણ આની અંદર નથી. બધા જીવો માટે એક સરખો ન્યાય, એક સરખું ત્રાજવું, એક સરખા કાંટા તોલા છે. જેટલો ઉદય બાજુ જાય બંધમાં, જેટલો અંતરંગમાં સ્વભાવ તરફ જાય મોક્ષ બાજુ. સિદ્ધિ વાત એટલી હવે માર્ગદર્શન આપે છે. ગુરુની વાણી સાંભળી વિચાર કર. ગુરુદેવની ઉપસ્થિતિ હતી, જ્યારે આ વિષય ચાલતો હતો ત્યારે ઉપસ્થિતિ હતી, એટલે ગુરુની સાંભળી વાણી સાંભળી વિચાર કર, જો ક્યાં એવું આવે છે હું કહું છું એમ આવે છે કે વિશિષ્ટતા છે, જ્યાં પણ કહેવા યોગ્ય લાગે છે ત્યાં જે ઉપકારી નિમિત્ત હોય ત્યાંથી વાત લઈએ છે. સુગાનીજીના એક એક પત્રની શૈલી તમે જોશો તો આ એક કુદરતી વિષય આવી ગયેલો છે કે ગુરુદેવનો આ ઉપદેશ મેં લીધો છે અથવા કોઈ સિદ્ધાંત સ્થાપે, તત્વનો વિષય સ્થાપે, તો શ્રી ગુરુએ આમ કહ્યું છે એમ છેલ્લે પણ બધી વાત જોડી દે કે ગુરુદેવ આમ, ગુરુદેવનો કહેવાનો આશય આવો હતો અથવા ગુરુદેવનો આવો આશય હું સમજ્યો છું, એ અહીંયા મૂકી દીધી વાત. આપ પોતે કરતા હોવા છતાં બીજા મોટાને નામે ચલાવે છે. આ કાળમાં શરૂઆત તો ગુરુદેવે કરી છે, લાભ લીધો દરેકે પોતાની યોગ્યતા અનુસાર. જે વાત આવી છે તો ગુરુદેવથી આવી છે, એમાં તો બે મત વાત પ્રસિદ્ધ નહોતી. આ વાત તો નહીં, સંપ્રદાયમાંથી શરૂઆત કરી, એમ લાગ્યું કે સંપ્રદાયમાં ભાવનાને દબાવવી પડે, મુક્ત રીતે સતને પ્રગટ કરી શકાતું નથી, કહી શકાતું નથી. સંપ્રદાયોના બંધન છોડવા તોડવામાં કેટલીક વિટંબનાઓનો સામનો કરવો પડેલો હતો, એ બધું મંજૂર કર્યું, સંમત કર્યું. માર્ગને 45 વર્ષ સુધી એક ધારો સ્પષ્ટ કર્યો છે. કેમ કે આ જે રાગ છે અને જ્ઞાનનો ક્ષુક્ષમ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાય સુધી છે. શું બહારના નિમિત્તોને નૈમિત્તિક સંબંધ ક્યાં સુધી છે? પર્યાય સુધી છે. સ્વભાવ પારિણામિક ભાવને કોઈ કોઈ સાથે કાંઈ સંબંધ છે નહીં, એટલે ત્યાં પહોંચવું છે.
બરોબર,
ઉદય સાથે જોડાવવું નથી, પણ ઉદયની સાથે કોઈ કાળે જેને કાંઈ સંબંધ થયો નથી, થતો નથી ને થશે નહીં એવું જે સ્વતત્વ છે, એવો જે સ્વભાવ છે, એની સાથે જોડાવવું તો સંસાર કપાય છે. આમ સંસાર જોડાય છે, આમ સંસાર કપાય છે. સીધી સીધી વાત છે. આ બાજુ જાય એટલે સંસાર પાંગરે, આ બાજુ જાય એટલે સંસાર મટે. એક બાજુ રોગ વધે ને એક બાજુ રોગ મટે. કઈ સંબંધ નથી, સ્વભાવ છે અનાદિ અનંત નિરાલંબ નિરપેક્ષ છે, એનો સંગ કર, સ્વભાવનો સંગ, સ્વસંગ કર, પરસંગ છોડ. સીધી વાત એ છે, ગુરુની વાણી સાંભળી વિચાર કર, સાંભળ્યા જ કરે એમની સાંભળીને વિચાર કર. કેવી વાસ્તવિકતાથી વાત આવે છે, કેટલા રસથી વાત આવે છે, મને ક્યાં લાભનું કારણ છે, કેવી રીતે લાભનું કારણ છે, એનો એને વિચાર કરવો જોઈએ. જો સાંભળે અને વિચાર ન કરે, વાંચે અને વિચાર ન કરે, તો સાંભળ્યું વાંચ્યું ક્યાંય ટકતું નથી, જ્ઞાન ત્યાં ત્યાં ખલાસ થાય છે, ત્યાં ત્યાં એ જ વખતે છોડી દીધું એને જાણે, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે એનું વાંચવું સાંભળવું નિરર્થક જાય છે ખરેખર. એ તો બુદ્ધિ ચાલી, તો સામાન્ય માણસની બુદ્ધિ ચાલી, એને એટલી તો વાત કરે છે. વાંચે પણ નહીં, કરે વિચાર, તે સમજે નહીં સગળો સાથ. પહેલાં તો બધી આવી કવિતાઓ આવતી હતી, એ જમાનામાં એવી બધી કવિતાઓ ચાલતી હતી. ગુરુની વાણી સાંભળી વિચાર કર, વિચાર શેના માટે કર? પ્રતીતિ કરવા માટે અને ઠરવા માટે. ગુરુની વાણીમાં સ્વતત્વ ભરપૂર આવે છે. સ્વતત્વ સ્વતત્વનો રસ લઈને આવે છે એ વાત. અને એની તું પ્રતીતિ કર, વિશ્વાસ લાવ અંતરંગમાં કે આવો જ હું છું, અને એમાં ઠરી જા. વિચાર કર, જ્ઞાન પ્રધાન અને ચારિત્ર, ત્રણેય વાત આવી. શ્રદ્ધાન જ્ઞાન ને ચારિત્ર થતા તને અનંત જ્ઞાન અને સુખ નું ધામ, અનંત જ્ઞાન અને અનંત સુખ, અનંત વિશેષણ બે ને લાગે છે. અનંત જ્ઞાન અને અનંત સુખ નું ધામ એવા નિજ આત્માના દર્શન થશે. જો અનંત જ્ઞાન ને અનંત સુખ મોજુદ છે અત્યારે પણ આત્મામાં મોજુદ છે, પણ અત્યારે હયાત છે એની પ્રતીતિની ખામી છે. વાત તો કહેનારની પ્રમાણિકતાથી માનીએ તો પણ પ્રતીતિ ના આવે તો માન્યું ન માન્યા બરાબર થઈ જાય છે. કેમ કે એનું બીજું માનવું, બીજી પ્રતીતિ ઊભી છે. મારું સુખ સંયોગમાં છે ને રાગમાં છે એ પ્રતીતિ તળે નહીં, આ પ્રતીતિ થાય નહીં ત્યાં સુધી અંતરમાં ઠરવાનો અવસર આવે નહીં. પ્રતીતિ થતા ઠરે, પ્રતીતિ ન ઠરે ત્યાં, પ્રતીતિ ન થાય ત્યાં સુધી એનું જે જ્ઞાન છે અજ્ઞાનપણા ને અજ્ઞાન એવું નામ પામે છે, જ્ઞાન એવું નામ પામતું નથી. હા, આ સંસારમાં ઘડીક રાજી થાય છે ને, ઈચ્છા પ્રમાણે યોગો મળે ત્યારે જીવ ઘડીક રાજી રાજી થઈ જાય છે. અથવા એને જે રાગ રૂચે છે, જે રાગનો અનુભવ એને સુહાય છે, એ રાગનું નિમિત્ત મળતા રસ સહિત એ રાગ ઉપજે છે, ત્યારે એને એમ લાગે છે કે બસ આવ મને આમ જ હો, મને આમ જ હો, એનું સુખ છે. ભલે એમાં પરમાર્થે દુઃખ હોવા છતાં એને સુખ માન્યું છે ને, એટલે એમ કહે છે કે તને સુખ ને દુઃખ સંસારમાં એકલાનો એકલાને જ થાય છે. સુખ દુઃખ ભોગવનાર તું, એવું ભોગવનાર પણ તું એકલો છો, આકુલતા ભોગવનાર પણ તું એકલો છો, એમ બે પ્રકારના પરિણામ થાય છે સંસારમાં. એક તીવ્ર આકુલતાના, એક મંદ આકુલતાના. પણ મંદ આકુલતાને લોકો મંદ આકુલતા નથી સમજતા, પણ એને સુખ સમજે છે.
બરોબર.
અને તીવ્ર આકુલતાને લોકો દુઃખ સમજે છે. જ્ઞાનીઓ બંનેને દુઃખ સમજે છે, પણ એને સુખ માન્યું છે, એટલે એમ કહે છે એ તો જો એટલું તારા અનુભવને તપાસ, એમ કહીને એમ કહેવું છે. એને ક્યાં એનો ઉપયોગ લઈ જવો છે, એનું લક્ષ ફેરવવું છે કે તારા અનુભવને તપાસ, ચાલતા તારા પરિણામનું અવલોકન કર, કે તને તીવ્ર આકુલતા પણ તને એકલાને થાય છે, મંદ આકુલતા પણ તને એકલાને થાય છે, જન્મ પણ તારા એકલાનો થયો, હવે દેહ ત્યાગ થશે, દેહનો સંયોગ પણ તને એકલાને થયો, હવે ભવિષ્યમાં દેહ ત્યાગ થશે તો પણ તારા એકલાનો થશે, આરે આરે બીજા કોઈ દેહ ત્યાગ કરશે નહીં. આ કહે મારે એની પાછળ ક્ષતિ થાય છે, એ તો ક્યાંય પોગી ગયો, કોઈ હારે જતો નથી, એ ક્યાં જાય, આ ક્યાં જાય, કાંઈ મેળવો તો
પરિણામ પ્રમાણે
તો પરિણામ પ્રમાણે જાય છે. અને અહીંયા દેહ ત્યાગ કર્યો, બીજા સમય ઉપજી ગયો, ત્યાર પછી તો આ બધી ક્રિયામાં તો અસંખ્ય સમય ગયા હોય છે. એને એને કાંઈ રસ્તામાં કાંઈ ભેગું થાય એવું છે, હારે જાય તો રસ્તામાં હારે જ જવા જોઈએ ને, આ તો એક સમયમાં બીજે ઉપજી જાય છે, રસ્તો તો એક સમયનો, બે સમય અસંખ સમય પછી અહીંયા દેહ ત્યાગ કરે એ આયુષ પૂરું થયું હોય તો એને કઈ મેળ ખાતો
નથી.
એકત્વ ભાવના નો વિષય છે
ઘણા
આચાર્ય, બાર ભાવના લખી છે ઘણા આચાર્યો લખી છે. વૈરાગ્યની ઉત્પાદક છે બાર ભાવના, અને મુનિદશા સુધી એ ચિંતન ના હોય છે.
બરોબર.
એ પ્રકારની સ્વરૂપ ચિંતવના મુનિદશામાં પણ બાર ભાવનાની હોય છે. સાચો સ્વાર્થ જીવ નથી સમજ્યો, એકત્વ ઉપરથી તો એ નીકળે છે કે જીવ સાચો સ્વાર્થ સમજ્યો નથી, કે હું એકલો છું, મારે એકલાને ભોગવવું પડશે, જે પરિણામ કરીશ મારે એકલાને ભોગવવું પડશે, હું એકલો જ છું, મારા એકલો એકલો હું ભાવ કર્યા કરું છું, એનું ફળ હું એકલો એકલો ભોગવા કરું છું, હવે મારું હિત ને મારું સુખ ક્યાં? એ સાચો સ્વાર્થ સમજે તો પણ એ સાચે રસ્તે આવી જાય. સ્વાર્થ નામ સ્વપ્રયોજન, સ્વાર્થ એટલે ઓલો સ્વાર્થ સંસારિક પ્રયોજનનો નથી, પોતાનું પ્રયોજન સિદ્ધ કરવાની વાત છે. શું કહ્યું? ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર અને એમાં ઠરર, તો તને અનંત જ્ઞાન અને અનંત સુખનું ધામ એવા નિજ સ્વરૂપના નિજ સ્વભાવના તને દર્શન થશે. મોજૂદ પડ્યું છે અનંત જ્ઞાન ને અનંત સુખ, અત્યારે ભરપૂર મોજૂદ પડ્યું છે, એ તેની એની હયાતીની તને પ્રતીતિ છે. એ પ્રતીતિનો વિષય હયાતી છે, એ જો પ્રતીતિમાં આવી ગઈ તો તને બધું ગૌણ થતા વાર લાગશે નહીં. એ જાતની પ્રેરણા આપી છે.
ભગવાન નો